એ નિયમસારની છે કળફ 41 માં ઘણે ભાગે એમાં છે. આહા, એક માત્ર હું તો સુદ્રષ્ટિ હો કે કુદ્રષ્ટિ હો તો હું કઈ નહીંથી દેખું, હું તો એક શુદ્ધ આત્મા છે એમ જ મને દેખાય છે, બીજી મારી પાસે નહીં નથી. બીજા વ્યવહાર નહીં તો ઠેકડી ઉડાડી મસ્કરી ઉડાડી ઈ છે જ નહીં, કેમ કે આત્મા એક છે, આત્મા અનાદિ અનંત શુદ્ધ છે. તો એને પ્રસિદ્ધ કરનાર નહીં પણ એક જ હોય, જો આત્મા શુદ્ધ ને અશુદ્ધ બે પડખા હોય તો બે નહીં થાય. પણ આત્મા જે છે ત્રિગાણી દ્રવ્ય જ્ઞાયક ભાવ ઈ તો ત્રણેકાર શુદ્ધ જ છે, તો એને પ્રસિદ્ધ કરનાર નહીં એક જ હોય. સમજી ગયા? એમ કે માટે કે છે કે એવા વ્યવહારિક નવ તત્વો તેમનાથી નીચે વાંચો, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. એ વાંચો નીચે, ઓલી લીટી પહેલી વાંચો માં,
અત્યંત જુદો છું માટે હું
શુદ્ધ. સેનાથી જુદો છું? કે આ નવ તત્વોનો છે સમૂહ વ્યવહારિક નવ તત્વો, એ નવ તત્વોથી હું અત્યંત કથનથી જુદો નહીં, સર્વથા ભિન્ન છું, સર્વથા જુદો છું. આહા, હવે આ જ્યાં સુધી ભાઈ આવો નિર્ણય ન કરે ને ત્યાં સુધી એને જીવ તત્વ સંબંધે વ્યવહાર શ્રદ્ધાય નથી, નિશ્ચય સિદ્ધાંતો નથી. અનુભવી પુરુષ કહે છે કે આ નવ તત્વ જે છે અટાણે સંવ નિજરાના પરિણામ મને પ્રગટ થઈ ગયા છે. હું અનુભવીને કહું છું ને, અનુભવ તો સમ્યક દર્શનાન ચારિત્રમે પરિણમ્યો, સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામથી હું અત્યંત જુદો છું. હા 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 હા, સમ્યક દર્શનાન ચારિત્ર પરિણામ મને પ્રગટ થઈ ચુક્યા છે. હો, એ આપ બતાવ આવ્યું ને, હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પે પ્રણમેલો આત્મા, એનું આત્માનું સંચેતન કેવું છે એ અનુભવથી વાત કરે છે. એ પુરુષ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામથી અત્યંત જુદો ભિન્ન છો. દેહથી તો જુદો, કર્મથી જુદો, રાગથી તો જુદો, પણ નિશ્ચય ચારિત્રના પરિણામ, નિશ્ચય રત્નત્રયના પરિણામ, મોક્ષ માર્ગના પરિણામ છું, ભિન્ન છું, ભિન્ન છું.
પણ એમાં ખુલાસો કરી દીધો ને, પર્યાયનો ધર્મ પર્યાયમાં, ધ્રુવનો ધર્મ ધ્રુવમાં, નિષ્ક્રિય વસ્તુમાં પર્યાયનો ને એનો મેળ ખાઈ કેવી રીતે? બિલકુલ જુદો છે,
અત્યંત સર્વથા જુદો છું. જુદો થાય છે એમ નથી લખ્યું, આ ધ્યેયની વાત ચાલે છે. જુદો છું માટે હું શુદ્ધ છું, હું એક અને હું શુદ્ધ છું એ શુદ્ધનું કારણ આપ્યું. શુદ્ધનું કારણ એમ આપ્યું કે અશુદ્ધ પર્યાયો અને શુદ્ધ પર્યાયો, એનાથી હું અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. હવે આખી લીટી વાંચી આપે, નવ તત્વો તેમનાથી, તેમનાથી અત્યંત જુદો છે ને, તેમનાથી ભિન્ન છે. હવે તેમનાથી, હવે અસ્થિની વાત કરે છે કે અસ્થિમાં હું, ઓલી તો નાસ્તી છું, અસ્થિમાં હું કે ટંકોત્કીર્ણ, એટલે એવો ને એવો વધઘટ કાંઈ પણ ન થાય એને ટંકોત્કીર્ણ
કહેવાય.
બસ ખણાય ટંકોત્કીર્ણ, એક જ્ઞાયક ભાવ, ભાવરૂપ જ્ઞાયક સ્વભાવ રૂપ, જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વડે, જ્ઞાયક સ્વભાવ એ મારો સ્વભાવ છે, એવો જે ભાવ એ ભાવ વડે અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. આમ એક જ્ઞાયક જે સ્વરૂપ મારું, જ્ઞાયક જે મારો સ્વભાવ, એવું જે મારું રૂપ, એ ભાવ વડે અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. બે બોલ થયા એક ને શુદ્ધના, એકના બોલ કરતા શુદ્ધનો બોલ વધારે જરૂરનો છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ જે પ્રગટ થઈ ગયા છે, એ સાધક એમ કે છે કે આ પરિણામથી હું અત્યંત જુદો છું, એ પરિણામ મારામાં નથી, હું એનામાં નથી, એ પરિણામો મને અડતા નથી, એ પરિણામ મને અડતા નથી. આ ગાથા નું ગુરુદેવને કોલન ચાલતું હતું સોનગઢમાં, ત્યારે એક વખત એવો બનાવ બન્યો, એટલે આ ગાથા નહોતી ચાલતી, ગાથાઓ તો બીજી ચાલતી હતી, પણ આ ભાવ એના મગજમાં આવ્યો હશે ધ્યાનના કાળમાં, ત્યારે રાત્રિ ચર્ચામાં સ્તુતિ પૂરી થઈ પછી થોડીક વાર પછી ગુરુદેવે કહ્યું કે ક્યાંક શાસ્ત્રમાં આવે છે કે નવ તત્વથી તદ્દન આત્મા પીન છે, સર્વથા પીન છે, એમ ક્યાંક શાસ્ત્રમાં આવે છે, પણ કે ખાસ ક્યાં આવે છે ખ્યાલ નથી આવતો. જોજો વિચિક્ષણ, બહુ વિચિક્ષણ પુરુષ, બધાની પરીક્ષા કરતા હતા, પરીક્ષા જ કરતા હતા. એ ક્યાંક આવે છે પણ કઈ ખ્યાલ નથી આવતો, સમજી ગયા? કોઈ બોલ્યું નહીં, કોઈ બોલ્યું નહીં કે 38મી ગાથામાં આવે છે. કોઈ બોલ્યું, બોલે ક્યાંથી? નજર હોય તો બોલે ને, કોઈ બોલ્યું. પછી ભાઈ એવું બન્યું કે એ જ વખતે સભામાં બહુભાઈ જવેરી બેઠેલા, સોનગઢ હતા, હું તો મુંબઈ વખતે થોડા દી થયા, બે ચાર છ દી તે આવ્યા મુંબઈ. મુંબઈ આવીને મને કે રાત્રે ઘેરે આવ્યા, મને કે ગુરુદેવને એક વિકલ્પ ઉઠ્યો છે અને વિકલ્પ સમાતો નથી, શું વિકલ્પ ઉઠ્યો છે? તો કે રાત્રિ ચર્ચામાં એમ કહ્યું કે આ આત્મા ભગવાન આત્મા છે, એ નવ તત્વથી ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, અત્યંત ભિન્ન છે, એવો ક્યાંક શબ્દ આવે છે, પણ ક્યાં આવે છે એ કંઈ યાદ નથી આવતું, એમ સભામાં કહ્યું. અને કોઈએ કંઈ જવાબ આપ્યો નહીં. મેં કહ્યું લાવો સમયસાર, સમયસાર કાઢીને બતાવ્યું, જો અત્યંત ભિન્ન છે, કહ્યું 38મી ગાથામાં લખ્યું છે. એને ઉપાડ્યો ટેલિફોન, મેં કહ્યું ટેલિફોન ક્યાં કરો છો? કે હું ટેલિફોન સોનગઢ કરું છું, ને ગુરુદેવને વિકલ્પ આવે છે એ સમાઈ જાય. અરે ભાઈ, તમે ગુરુદેવને ઓળખતા નથી, ગુરુદેવ તો પરીક્ષા તમારી બધા ની કરતા.
તમે આ અભ્યાસ કરો છો, સાંભળો છો, તારીખું કઈ એમ કે છે, કઈ તારીખું પરીક્ષા કરે છે, કસોટી હતી.
મેં કહ્યું ટેલિફોન મૂકો, તમે ગુરુદેવને ઓળખતા નથી. ભાઈ મહાપુરુષ છે, એને એક એક શાસ્ત્ર માં ક્યાં ક્યાં લખ્યું છે એ બધું એને રમતું હોય, સમજી ગયા?
વિચક્ષણ છે પોતે,
વિચક્ષણ. અરે
એક એક નો માફ કરતા
હોય, આ બનાવ બનેલો, સમજો, સમજી ગયા? અઠાણી યાદ આવી ગયો મને. આ છે ને અત્યંત જુદો છે,
સમજાવે છે આપણને,
ગુરુદેવ નું
દાખલો એ છે, એમાં છે ઠીક. હા હા હા, એ બરાબર છે. હશે
આપણને શું સમજાવે છે કે આ શાસ્ત્ર સાંભળી જાય છે, આજી આ નહીં, પણ એમાં મુખ્ય વાત છે પકડો તમે.
આ મૂળ વાત છે, અત્યારે જે શુદ્ધ નો બોલ આવે છે એ મૂળ વાત છે. જો સંવર્ધિકાર કાઢો, સંવર્ધિકાર ગાથા 186, ગાથા સંવર્ધિકાર ગાથા 186, પાનું
292
પાનું. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. તું તારા આત્માને શુદ્ધ જો જાણ તો તને શુદ્ધતાની પ્રાપ્તિ થાય. હવે એ શુદ્ધ આત્મા કેવો છે કે શુદ્ધ પર્યાયથી જુદો, માટે હું શુદ્ધ છું એવો હું છું, ત્યારે તને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. પણ શુદ્ધ પર્યાયથી હું સહેજ છું એવું જો તને વ્યવહાર નહીં ના કથનની સાપેક્ષતા રહી ગઈ તો તને અશુદ્ધાત્મા પ્રાપ્ત થશે, શુદ્ધાત્મા પ્રાપ્ત નહીં થાય. કેમ કે આત્મા શુદ્ધ પર્યાયથી ભિન્ન છે, રહિત છે, સહિત છે જ નહીં, પરમાર્થ નહીં. વ્યવહારને સહિત છે, પણ વ્યવહારને સહિત છે એ તો નિષેધ કરાયો છે. ધ્યેયની વાત ચાલે છે, પ્રમાણ. માટે હું શુદ્ધ છું, માટે હું કારણ આપું કે જે મને સમ્યક દર્શનના ચારિત્રના નિશ્ચય રત્નત્રીના પરિણામ ધર્મના પરિણામ પ્રગટ થયા છે, ધર્મના પરિણામથી હું અત્યંત ભિન્ન છું, માટે હું ધર્મી નામ શુદ્ધ છું આત્મા. હવે આ કોણ ઝીલી શકે કાચો પારો? પણ
ટકેલી
આ મૂળ વસ્તુ છે, આ વસ્તુ મૂળ છે. સવારે કહ્યું તું કે જ્યાં ત્યાંથી તમે જે દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય, શુદ્ધાત્મા, ઉપાદેય તત્વને શોધો. ઉપાદેય તત્વને શોધવામાં તમે તમારો પુરુષાર્થ લગાવો, તો જો શુદ્ધાત્મા હાથમાં આવ્યો તો સમ્યક દર્શન થયું, સમજો. સમ્યક દર્શન તો બંધાયેલ છે, એ તો બંધાયેલ છે. તમને ધ્યેય હાથમાં આવ્યું, જે ધ્યેય નજરમાં આવ્યું એનું નામ જ ધ્યાન. ધ્યેયને જાણ્યો તમે, એનું નામ જ ધ્યાન થઈ ગયું. ત્રીજો બોલ, ચિન્હ માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગમય ઉપયોગાત્મકપણાને લીધે ને ઓલંગતો નહીં હોવાથી માટે હું દર્શન જ્ઞાનમય છું. શું કહે છે? ચિન્હ માત્ર, ચિન્હ માત્ર જ્ઞાન ને દર્શન માત્ર હોવાથી, ત્રણેકા હોવાથી, સામાન્ય વિશેષ, સામાન્ય એટલે દર્શન નામનો ગુણ, વિશેષ એટલે જ્ઞાન નામનો ગુણ. અહીંયા પર્યાય ન લેવી, અહીંયા દર્શન ઉપયોગની કે જ્ઞાન ઉપયોગની કોઈ પર્યાય ન લેવી, પણ ત્રિકાળી ગુણ લેવા. સમજી ગયા? હું જ્ઞાન દર્શન મય છું એમ લખે છે ને, એ ચારે બહુ દ્રષ્ટિના વિષય. હું એક શુદ્ધ જ્ઞાન દર્શન મય છું. તો કે છે કે સામાન્ય એવું દર્શન, દર્શન નામનો ગુણ, અને વિશેષ એવું જ્ઞાન નામનો ગુણ, ત્રિકાળી બે ગુણ, એ ઉપયોગ આત્મકપણાને લીધે, એટલે કે જેમાં જાણવાની શક્તિનો સદભાવ છે, જાણવું જાણવું સામર્થ્ય રહેલું છે, એવા ઉપયોગ આત્મક પણાને ઓળંગતો નથી, એને ઓળંગતો નથી, પોતાના સ્વરૂપને છોડતો નથી, માટે હું દર્શન જ્ઞાન મય છું. દર્શન ગુણ અને જ્ઞાન ગુણથી અનન્ય મય તદ્રુપ છું. મારા ગુણોની સાથે મને તાદાત્મ્ય છે એમ છું. પછી ચોથો બોલ, સ્પર્શ ગંધ વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદન રૂપે પરિણમો હોવા છતાં એ સંબંધેનું અહીંયા મને જ્ઞાન થાય છે. એ સંબંધેનું મને જે જે પ્રકારનો પદાર્થ હોય, કાઢો ઊનો લીસો, એવું મને અહીંયા જ્ઞાન થાય છે. એવા સંવેદન રૂપે એટલે એ પ્રકારે મારા જ્ઞાનમાં જણાય છે, જેવું જેવું જ્ઞાન હોય એવું એવું મારા જ્ઞાનમાં જણાય છે ખરું. સંવેદન રૂપે પરિણમો હોવા છતાં પણ સ્વને જાણતા પરમને જણાય એવું જ્ઞાનનું પરિણમન હોવા છતાં પણ સ્પર્શાદી રૂપે પોતે પરિણમો નથી, માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. ભલે રૂપી પદાર્થ જ્ઞાનમાં જણાય તો પણ હું અરૂપી રહું છું, રૂપી થતો નથી. ભલે ક્રોધાદી ને રાગાદી મારા જ્ઞાનમાં જણાય તો પણ હું એ રૂપે થતો નથી, હું તો ત્રણેય કાળ અરૂપી છું. વ્યવહાર ખરી વાત જ એ છે કે વ્યવહારનું જ્ઞાન કરીને વ્યવહારનો નિષેધ કરવા જેવો છે. વ્યવહાર નહીં જે છે એનો જે નિષેધ કરે એનું નામ નિશ્ચય નહીં છે. પંચાધ્યાયે કહ્યું કે નિશ્ચય નહીં તો વચનાતીત છે, નિશ્ચય નહીં તો કહી શકાતો નથી. તો નિશ્ચય નહીંનું વાચ્ય શું? કે જે વ્યવહારનો નિષેધ કરે એ જ્ઞાનનું નામ તો નિશ્ચય નહીં જાણ. જે વ્યવહારનો નિષેધ કરે એ જે જ્ઞાન, કેમ કે કોઈ કોઈ કોઈનું અવલંબન લઈને નિષેધ કરે ને, તો અહીંયા અખંડ ને અભેદનું અવલંબન લેતો આત્મા કે હું શુદ્ધ છું, હું અશુદ્ધ નથી, હું એક છું અનેક નથી, તો એક ઉપર પગ રાખીને લક્ષ રાખીને નિષેધ કરે છે. સ્વઆશ્રિત સ્વઆશ્રિત નિશ્ચય નહીં વડે વ્યવહાર નહીંનો નિષેધ કરવા જેવો છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, જો 272 ગાથા કાઢો, 272 ગાથા, અને ગાથા 272 મંદધિકારની. વ્યવહાર નહીં એ રીત જાણ, નિષિદ્ધ નિશ્ચય નહીં થકી, નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ગાથાનો અર્થ એ રીતે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહાર નહીં, નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ, નિશ્ચય નહીં આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. ટીકા, આત્માશ્રિત અર્થાત સ્વ આશ્રિત નિશ્ચય નહીં છે, પરાશ્રિત અર્થાત પરને આશ્રિત વ્યવહાર નહીં છે. ત્યાં પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યોષાન અર્થાત પોતાનાને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો એટલે અધ્યોષાનનો નિષેધ કરતા, એ તો નિષેધ કરવાયોગ છે જ, અધ્યોષાન મિથ્યાત્મના પરિણામ તો છોડવાયોગ છે જ, નિષેધ કરતા એવા નિશ્ચય નહીં વડે, એટલે સ્વાશ્રિત નિશ્ચય નહીં વડે, આનિકો ઢળીને ખરેખર વ્યવહારને નો જ નિષેધ કરાયો છે. જે મધ્યવસાનનો નિષેધ કરાવે છે ભગવાન, એમ પરાશ્રિત સગળો વ્યવહાર છોડાવે છે. કારણ કે વ્યવહાર નહીં ને પણ એમ કે અધ્યવસાન જેમ પરાશ્રિત થાય છે કે હું ઉપરને મારી શકું, જીવાડી શકું, આ મને જણાય છે, એમ પરાશ્રિતે જે અધ્યવસાન પ્રગટ થાય છે, મિથ્યાત્વનો પર્યાય એકતા બુદ્ધિ, એમ પાંચમા વ્રતના પરિણામ એ પણ પરાશ્રિત જ છે. સમકીર્તિનો જે વ્યવહાર ઉભો થાય એ પણ પરાશ્રિત છે. પરાશ્રિત પણ સમાન જ છે. જેમ અધ્યવસાન પરાશ્રિત થાય એમ પાંચમા વ્રત આદિ શુભ ભાવ પણ પરાશ્રિત થાય, સમાનપણું છે. બેમાં પરાશ્રિત સમાનપણું છે. જે મધ્યવસાન પરાશ્રિત છે ખુલાસો કરે છે, તેમ વ્યવહાર નહીં પણ પરાશ્રિત છે. એકતા બુદ્ધિનો રાગ જેમ પરાશ્રિત, એમ અસ્થિરતાનો રાગ એ પરાશ્રિત છે. એટલે બે છોડવા યોગ છે, તેમાં તફાવત નથી. અને આ વ્યવહાર નહીં એ રીતે નિષેધવા યોગ્ય જ છે. છે પાઠ
વજન આપે છે યોગ્ય જ છે.
તમામ પ્રકારનો પરાશ્રિત વ્યવહાર ભગવાને નિષેધ કરવાનો કહ્યું છે. વ્યવહાર નહીંનો વિષય જણાવ્યો છે, જણાવ્યો છે, પણ જાણીને નિષેધ કરવા માટે જણાવે છે. જણાવ્યો છે કે છે પરાશ્રિત વ્યવહાર પર્યાયમાં, પણ એ જાણીને તો એનો નિષેધ કર કે એ મારું સ્વરૂપ નથી, એ બધા વિભાવ ભાવ છે, મારા સ્વભાવથી ભિન્ન છે. અને આ વ્યવહારને એ રીતે નિષેધવા યોગ્ય જ છે. કારણ કે આત્માશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે, અને પરાશ્રિત વ્યવહારનો આશ્રય તો એકાંતે નહીં મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. વ્યવહારને નો નિષેધ શા માટે કરે છે? કે વ્યવહારને બીજાના ભાવને બીજાનો કહે છે, માટે નિષેધ કરવા યોગ્ય છે. એ વસ્તુના અસલી સ્વરૂપને બતાવતો નથી, એ તો સંયોગનું જ્ઞાન કરાવે છે. સંયોગ છે, સંયોગનું ના નથી, પણ એ સ્વભાવ નથી, એ ધ્યાન રાખીએ. વ્યવહાર નહીંનું સ્થાપવાનું પ્રયોજન એ છે કે વસ્તુનું જે સ્વરૂપ છે એ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અનાદ્યંત. સમજી ગયા? જે બીજા અન્ય મત કે છે કે એકલો કુટસ્થ આત્મા છે, અપરિણામી છે, નિષ્ક્રિય છે, એમ નથી, પણ કથનચિત પરિણામી છે, પર્યાય પરિણમે છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે પ્રમાણ જ્ઞાનના વિષયથી વસ્તુ દ્રવ્ય પર્યાય વસ્તુનું સ્વરૂપ છે, સામાન્ય વિશેષાત્મક. હવે જો એ વ્યવહાર નહીંના વિષયને બિલકુલ ઉડાડેને માને જ નહીં તો મિથ્યા દ્રષ્ટિ, અને વ્યવહાર નહીંના વિષયને ઉપાદેય માને તો મિથ્યા દ્રષ્ટિ, અને વ્યવહાર નહીં જાણીને જો એનો નિષેધ ન કરે અને નિશ્ચયની અવલંબન ન લે તો સમ્યક દર્શન થાય નહીં. સંયોગનું જ્ઞાન કરાવે છે કે આ સંયોગી ભાવ છે, સ્વભાવ ભાવ નથી. મહેમાન છે, આવે છે ને જાય છે, એ મારું સ્વરૂપ નથી. હા હા, ગરદણી નથી. મહેમાન આવ્યા છે ઇન્ડિયાથી અને એ તો હવે એની તારીખ બુક થઈ ગઈ છે, જવાના છે. ગરધણી નથી કે રહી જાય એમ.
બીજો મલેજ પાસાનો દાખલો આપે છે,
આપે છે. વ્યવહાર જે અનાદિકાળથી વસ્તુના સ્વરૂપને સમજતો નથી એને વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે મલેજ પાસાના સ્થાને, પણ એનો આશ્રય કરવાનો નથી. એમ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. હવે જ્ઞાનને દર્શનની જે પર્યાય છે એને જો આત્મા માને તો થઈ રહ્યું, વસ્તુ આત્મા ના આવે એમ કે છે. એના દ્વારા વસ્તુ સમજાવે છે, એટલું જ કે છે. હા હા, જો હવે મૂળ ગાથા આપણી. આમ સર્વથી જુદા, આમ સર્વથી જુદા, જે ક્રમને અક્રમ વ્યવહારિક ભાવો એનાથી જુદા, નવ તત્વથી જુદા, અને સ્પર્શ ગંધ વર્ણથી પણ જુદા, અને જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ એવો એકરૂપ આત્મા, તે આમ સર્વથી જુદા એવા સ્વરૂપને, સ્વનિજ રૂપને પોતાના શુદ્ધ આત્માને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો, આ હા મને આ અનુભવનો પ્રતાપ પ્રગટ થઈ ગયો છે. તમારે કોની સામે જોઉં છું? હું તમને સાક્ષી આપું છું કે આવો મારો આત્મા છે, પ્રત્યક્ષ અનુભવને કહીએ છીએ, આ હું પ્રતાપવંત મહાપ્રતાપવંત આત્મા રહ્યો. એમ પ્રતાપવંત વર્તા એવા મને, જોકે બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે, એનામાં એના સ્વરૂપો જળના સ્વરૂપો જળમાં છે, એની સંપદા છે, એના ધર્મો છે, એ સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે એટલે જણાય છે મારા જ્ઞાનમાં. તો પણ કોઈ પણ પરદ્રવ્ય મને પરપદાર્થો જણાય છે, પણ કોઈ પણ પરપદાર્થ મને કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણ એ ભાસતો નથી. બહારના ગમે એવા પદાર્થો જણાય, પણ એ પદાર્થ મારા છે, દેહ મારો છે, મોરપીછી કમંડલ મારી છે, શાસ્ત્ર મારા છે, એવું મને બિલકુલ જણાતું નથી. હા, ભાસતું નથી, મારા પણ એ ભાસતું નથી, જણાય છે પરપણે, પણ તે મારા છે એ મારાપણું એમાં મને આવતું નથી. મારાપણું આત્મામાં આવી ગયું કે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. એકવાર તો ભૂતકાળમાં મોહ ઉત્પન્ન થયો તો અનાદિકાળનો, પણ મોહનો મેં આજે નાશ કર્યો. હવે મોહના જે બહારના નિમિત્તો ભાવક અને જ્ઞેયો, ભાવક એટલે કર્મનો ઉદય અને જ્ઞેય એટલે કર્મથી નો કર્મ બિન, એ કર્મમાં હું જોડાતો હતો ભાવકમાં અને એ મારા સ્વરૂપને ચૂકી જતો હતો. તો ભાવક ભલે કર્મનો ઉદય નિમિત્તપણે આવે, પણ એનો હું જાણનાર છું, એમાં હું જોડાતો નથી. અને જ્ઞેયો મારા જ્ઞાનમાં જણાય છે, પણ આ જ્ઞેયો મારા છે એમ મને મોહ બિલકુલ ઉત્પન્ન થતો, કેમ કે મોહનો નાશ થઈ ગયો છે, આત્માનો આશ્રય કરીને મોહનો ક્ષય કર્યો છે. પંચમ કાળના સાધુ ગુરુદેવ તો ત્યાં સુધી કહે છે, પંચમ કાળના ગુરુ પંચમ કાળના શિષ્યને શ્રોતાને સમજાવતા શ્રોતા પણ અનુભવ કર્યો અને એમ શ્રોતા એમ કહે છે કે મોહનો ક્ષય મેં કર્યો છે, હવે ફરીથી અંકુર ઉત્પન્ન નહીં થાય. ક્ષાયિક બોલો, અપ્રત્યત ઉપર્યો છે ને, એટલે અપ્રત્યત એટલે કોઈ જી પડે નહીં, ચડે ચડે ને ચડે આગળ વધે આગળ વધે, નામ અપ્રત્યત, ઉપર જ જાય, એ પાછો પડે નહીં, પડે એમ. ભલે એને સમ્યક દર્શન અત્યારે ક્ષોભસમ થયું છે, પણ એ ક્ષાયિક લેશે એમ, ક્ષાયિક સમ્યક દર્શન લેશે એમ, એ અપ્રતિ બદલે પાછો પડવાનું નથી. જે ભાવકપણે અને જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે, એકતા બુદ્ધિ પેલા હતી મને, હવે એકતા બુદ્ધિ તૂટી મોહ તૂટ્યો છે, એટલે ફરીથી કર્મનો ઉદય કે જ્ઞેયો મારા પણ એ નહીં ભાસે મને, કારણ કે નિજ રસથી જ મોહને મૂળથી ઉખેડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કર્યો છે. આ હા હા, મોહનો દર્શન, મોહનો ક્ષય થઈ ગયો મને, દર્શન મોહની વાત છે. રાજદેશ છે પણ મોહનો ક્ષય થયો છે, બોધ છે, ઉપજો બોધ છે. એક મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે, મોહનો નાશ થયો છે મને, મહાન જ્ઞાન મને સમ્યક જ્ઞાન પ્રકાશ પુંજ હાથમાં આવ્યો છે, પ્રગટ થઈ ગયું છે જ્ઞાન, ખલાસ. હવે એ જ્ઞાન કોઈ દી અજ્ઞાન ભાવે થશે નહીં, નિર્મોહ દશા મારી થઈ છે, કોઈ દી મોહ મને થશે નહીં. ભાવાર્થ, આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિ યોગ્યતાથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થી જાણ્યું કે હું એક છું, હું શુદ્ધ છું, હું અરૂપી છું, હું દર્શન જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવક ભાવ ને જ્ઞેય ભાવથી ભેદજ્ઞાન થયું. ભાવક ભાવ એટલે દ્રવ્યકર્મનો ભાવકર્મ, દ્રવ્યકર્મથી ઉત્પન્ન થતો જે મોહ ભાવકર્મ, ભાવકનો ભાવ હતો, જ્ઞાયકનો ભાવ તો હતો જ નહીં, ભાવકનો ભાવ હતો. ભાવકના ભાવથી જ્ઞાયક ભાવને જુદો પાડ્યો, એમ જ્ઞેય ભાવથી પણ મેં જ્ઞાયકને જુદો પાડ્યો, પરથી એવું ભેદ જ્ઞાન થયું, પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, જેવું પોતાનું સ્વરૂપ ચિદાનંદ આત્મા છે એવું અનુભવમાં મને આવી ગયું, હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય ન થાય. શ્રી સમયસારજી શાસ્ત્ર એનો જીવ અધિકાર ગાથા 31, 31 ગાથાનું મથાળું છે. હવે તીર્થંકર કિયોળીની નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે. વ્યવહાર સ્તુતિ છે એ શુભ ભાવરૂપ છે અને નિશ્ચય સ્તુતિ છે એ શુદ્ધ પરિણામરૂપ છે. નિશ્ચય સ્તુતિ અહીંયા થાય છે અંદરમાં, તીર્થંકર ભગવાન બીજા જે આપણા સિવાય છે એની સ્તુતિ શુભ ભાવ છે, અને એની નિશ્ચય સ્તુતિ કરવી હોય, એના સ્વરૂપને જાણવું હોય તો આત્માને જાણવું, તો એ નિશ્ચય સ્તુતિ, નિશ્ચય ભક્તિ કહેવાય. સમજી ગયા? તો એમાં કે છે કે પેલા નિશ્ચય સ્તુતિના પ્રકારમાં ત્રણ પ્રકારની સ્તુતિની વાત કરશે, એક 31 ગાથા, 32 ગાથા અને 33 ગાથા. એમાં પેલો ભાગ જ્ઞેય જ્ઞાયક એનો શંકર દોષ એટલે ખીચડો એકતા, જ્ઞાયક તત્વ જુદું છે અને ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેય તત્વ છે એ ખરેખર જ્ઞાન તત્વ નથી, એ છે જ્ઞેય તત્વ. જ્ઞેય એટલે જ્ઞાયક આત્માથી જુદી ચીજ છે, ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે આત્માથી. ઇન્દ્રિય જ્ઞાન એ આત્માની વસ્તુ નથી. જો આત્માની વસ્તુ હોય તો સિદ્ધ અવસ્થામાં પણ ઇન્દ્રિય જ્ઞાન તો રહેવું જોઈએ, હોવું જોઈએ ને? તો ઇન્દ્રિય જ્ઞાન તો છે નહીં, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો તો અભાવ થાય છે. માટે ઇન્દ્રિય જ્ઞાન એ પણ જાણવાનું સાધન નથી, પોતાને જાણવાનું સાધન નહીં અને પરને જાણવાનું સાધન પણ ઇન્દ્રિય જ્ઞાન નથી. જો ભાઈ આ જરાક સૂક્ષ્મ વાત છે, ઇન્દ્રિય જ્ઞાનમાં મારાપણું જે થાપ્યું છે એમાં આત્માનો અનુભવ થતો નથી. આપણે તો આત્માનો અનુભવ જલ્દી કરવો છે અને એમાં જે ક્યાંય ભૂલ હોય એ કાઢવી જોઈએ. સમજી ગયા ને? એ આચાર્ય ભગવાન ભૂલ બતાવે છે કે તારી અહીંયા ભૂલ થાય છે, તારી અહીંયા ભૂલ થાય છે. આજે શાસ્ત્ર જ્ઞાન છે ને એ આત્માનું ચીજ જ નથી, એ પરિણામ જ ખરેખર આત્માના નથી. કેમ કે એ જ્ઞાન દ્વારા આત્મા પણ જાણતો નથી અને એ જ્ઞાન દ્વારા ખરેખર પરમાર્થે પર પદાર્થે પણ જાણતો નથી. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય છે અને પરને જાણવું હોય તો અતિન્દ્રિય જ્ઞાનથી તું જાણે એમ. કેવળી ભગવાન અતિન્દ્રિય જ્ઞાનથી આત્માને જાણે છે અને અતિન્દ્રિય જ્ઞાનથી લોકાલોકને એમ છે. એટલે જ્ઞેય અને જ્ઞાયકનો શંકર દોષ, જ્ઞેય ભિન્ન છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે, એને બેન એક માનવા, ખીચડો કરવો છે, બે તત્વ ભિન્ન ભિન્ન, ઘઉં ને કાંકરા ભિન્ન ભિન્ન છે. હવે ઘઉં ને કાંકરા ભેગા પીસીને તમે રોટલી ખાઓ તો કાંકરી આવે અને પછી પથરી થઈ જાય રોગ. એમ અનાદિકાળથી આત્મા ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાનમાં છેતરણો બહુ, કેમ કે મો રાજાએ એનું નામ રાખ્યું છે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. સર્વજ્ઞ ભગવાને એનું નામ રાખ્યું છે જ્ઞેય. એટલે મોટા 11 અંગના પાઠી પણ આમાં ભૂલી ગયા, પંડિતો આમાં છેતરાય છે. ઇન્દ્રિય જ્ઞાન એ આત્માનું કર્મ જ નથી, માટે ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન એક નાયક આત્મા છે એને તો દ્રષ્ટિમાં લે તો એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે નવું. પણ ઇન્દ્રિય જ્ઞાનને જો જ્ઞાન માનો તો એમાં હે બુદ્ધિ ના આવે તો ઉપાધિ બુદ્ધિ થાય એમ. એને જ્ઞાન માનો તમે તો એ ભૂલ થઈ જાય છે, મોટી ભૂલ છે, સાધારણ ભૂલ નથી, ભણેલાની ભૂલ. ગાથા 31. જો ઇન્દિયે જીણીતા રણ સહા અધિયમ મુનદી આદમ તમ ખલુ જીદી દિયમ તે ભણંતી જે નિચ્છિદા શાહુ. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તે હને. આ ઇન્દ્રિય જ્ઞાન જયારે તમે જીતો ત્યારે તમે જીતેન્દ્રિય જીન થયા અને આત્માનો અનુભવ થયો. જેમ દેહાદીમાં મમતા છોડવા જેવી છે, પુણ્યપાપમાં મમતા ને મોહ ને મારાપણું છોડવાનું છે, એમ ઇન્દ્રિય જ્ઞાન ચાલુ જે છે જેમાં એકત્રી જ્ઞાતા જણાય છે, જે જ્ઞાનમાં એ જ્ઞાન આત્માનું નથી. જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા 31 ગાથા જણાય છે એ ઇન્દ્રિય જ્ઞાન આત્માનું કર્મ જ નથી, આત્માની વસ્તુ નથી. એનાથી અધિક, એનાથી જુદો જ્ઞાયક તે હું છું. ક્યારે શું થશે કે ઇન્દ્રિય જ્ઞાનની સાથે એકત્વ બુદ્ધિ તૂટી જશે અને આત્મામાં એકત્વ બુદ્ધિ થશે, પછી ઇન્દ્રિય જ્ઞાન રહેશે જેમ પુણ્યપાપના પરિણામ રહેશે એમ ઇન્દ્રિય જ્ઞાન રહી જશે. પણ ઇન્દ્રિય જ્ઞાન મારું એવી મમતા છૂટી જશે, દેહ રહી જશે. સમ્યક દ્રષ્ટિને દેહ તો હોય, દેહની મમતા નથી. આઠ કર્મ છે, કર્મની મમતા નથી. પુણ્યપાપના પરિણામ નીચલે ગુણ સ્થાને ચોથે તો હોય, મુનિને ન હોય એટલું ભૂલ હોય, પણ નીચે તો હોય. હવે એ એવા મારાપણું છૂટી ગયું, પુણ્યપાપ રહી ગયા, ઇન્દ્રિય જ્ઞાન રહી ગયું, પણ એમાં મારાપણું છૂટ્યું. મારાપણું અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ વિભુ ભગવાન આત્મતે હું છું. જ્યાં સુધી આપણે જવાનું છે ત્યારે અંદરમાં ભગવાનના દર્શન થાય. એ તો જયારે તમે એકત્રી ગાથાની માગણી કરી ને મંજુભાઈ ને, ત્યારે જ મને એમ થયું કે આ બહુ સારી માગણી છે, એટલે લેવી હતી. ગાથાનો અર્થ જે ઇન્દ્રિયોને જીતીને લ્યો, ઇન્દ્રિયોને જીતવાની છે. પોતે જીતાઈ ગયો છે, પોતે જીતાઈ ગયો છે, હવે એના ઉપર જીત મેળવવાની. હા, એનો કબજો. હા, ગુલામ ગુલામ
જે પોતે રાજા છે,
હા,
અને બીજા રાજાનો ખંડિયો રાજા
બની ગયો છે,
પણ પાછે એના ઉપર હુમલો કરી,
હુમલો કરી અને એ જીતી લેવો કે ઇન્દ્રિય જ્ઞાન પણ મારું નહીં, ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન પણ મારી ચીજ નથી. હવે ઇન્દ્રિય જ્ઞાન મારું નથી તો પછી ઇન્દ્રિય જ્ઞાનનો જે વિષય છે એ તમારો ક્યાંથી થાય? ઇન્દ્રિય જ્ઞાન જ તમારું નથી મૂળમાં, તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે જણાય પર પદાર્થ એ તમારો ક્યાંથી થાય? જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક એટલે જુદો આત્માને જાણે છે, જાણે છે એટલે અનુભવે છે, તેને જે નિશ્ચયનેયમાં સ્થિત સાધુઓ છે એટલે અનુભવી પુરુષો છે, શુદ્ધાત્મામાં જે લીન છે એવા સાધુઓ છે, તેઓ ખરેખર તે આત્માને જીતેન્દ્રિય કહે છે. ઇન્દ્રિયને જીતે તે જીતેન્દ્રિય જીન છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનને પણ જીતવું પડશે, એમ જેમ મોહને જીતવો પડશે એમ ઇન્દ્રિય જ્ઞાનને જીતવું પડશે. અને જીતાય છે એક સાથે, મોહ અને ઇન્દ્રિય જ્ઞાન બે એક સાથે જીતાઈ જાય છે. હા, એ જીતવું કેમ ઇન્દ્રિય જ્ઞાનને? ઇન્દ્રિય જ્ઞાનને એમ જીતવાનો ઉપાય છે કે હું પરને જાણતો જ નથી, હું ક્રોધાદિ પરિણામ થાય એને જાણતો જ નથી, મને તો જાણનાર જણાય છે, જ્ઞાયક ભાવ એક જ જણાય છે. ત્યારે પરને હું જાણતો નથી તો પરને પ્રસિદ્ધિ કરનારું જે ઇન્દ્રિય જ્ઞાન એ રોકાઈ જશે. ઇન્દ્રિય જ્ઞાન છે ને એ થોડીક વાર રોકાઈ જશે અને અનુભવ થશે, થોડીક વારનું જ કામ છે. પછી ઇન્દ્રિય જ્ઞાન ભલે પ્રગટ થાય, પછી ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ તો નહીં થાય, એ તો કેવળ જ્ઞાન થાય 13મું ગુણ સ્થાન ત્યારે ઇન્દ્રિય જ્ઞાન જશે. એટલે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા પછી ઇન્દ્રિય જ્ઞાન તો રહેશે, વિતરાગ અંશ પ્રગટ થયા પછી રાગ અંશ તો રહેશે સાથે. જેમ વિતરાગ ભાવ પ્રગટ થાય તો રાગ તો થોડોક રહી જાય સાધકને, વિતરાગ ન થાય પૂર્ણ ત્યાં સુધી, એમ અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણવામાં આવે તો અતિન્દ્રિય જ્ઞાન તો પ્રગટ થઈ ચૂક્યું, એ તો ચાલુ રહીએ અને સાથે સાથે ઇન્દ્રિય જ્ઞાન પણ ચાલુ રહીએ. જો ઇન્દ્રિય જ્ઞાનનો સર્વથા અભાવ થઈ જાય તો કેવળ જ્ઞાન થાય, તો સાધક અવસ્થા રહીએ નહીં. પણ એ ઇન્દ્રિય જ્ઞાન હોવા છતાં એમાં મમતા નથી, એકતા નથી, એનો સ્વામી નથી, એનો કરતા નથી, તો એ કેવી રીતે ઇન્દ્રિય જ્ઞાન જીતું? કે ખરેખર હું પરને જાણતો જ નથી, મને તો મારું જ્ઞાન જણાય છે, મારો આત્મા જણાય છે. દર્પણમાં મોટર જણાતી જ નથી, પણ દર્પણમાં દર્પણ જ જણાય છે. કે દર્પણે જણાય ને મોટર જણાય કે ના, બેની વાત રહેવા દો. પહેલા એક દર્પણ જ જણાય છે અને મોટર જણાતી નથી. ત્યારે તમારે મોટર ઉપરથી લક્ષ છૂટશે અને દર્પણ ઉપર તમે આવશો. બરાબર છે? હવે ઇન્દ્રિય જ્ઞાનને જીતવી હોય તો કેમ જીતવી, એનો ઉપાય શું? કે જે શ્રદ્ધામાં એમ છે અનાદિકાળથી કે હું પરને જાણનાર છું અને જાણું છું, પ્રત્યક્ષ જાણું છું કે આ ગુરુદેવ બિરાજમાન છે, આ 31 નંબરની ગાથા હું પ્રત્યક્ષ જાણું છું. સમજી ગયા? એ ખોટું છે તદ્દન. કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાન એમાં જીવતું રહે છે. હવે 31 ગાથા સામે હોય ત્યારે તમારે વિચારવું કરવું પડશે કે મને સમયસર શાસ્ત્ર જણાતું નથી, મને તો મારું જ્ઞાન જણાય છે. મોટર જણાતી નથી, મને અરીસો જણાય છે, એ મને મારું જ્ઞાન જણાય છે. આ નિમિત્ત જણાતું નથી, પરજ્ઞાન જણાતું નથી, પણ સ્વજ્ઞાન જણાય છે. જ્યાં સુધી તમને પરજ્ઞાન જણાય છે ત્યાં સુધી સ્વજ્ઞાન જણાતું નથી, તિરોભૂત થઈ જાય છે, ટંકાઈ જાય છે, આચ્છાદિત થાય છે, આવે જ નહીં, ખ્યાલમાં આવતું જ નથી. પરજ્ઞાન જણાય છે એને શ્રદ્ધામાં છે કે પરજ્ઞાન જણાય છે, ત્યાં સુધી ઉપયોગ બહિર્મુખ જ જઈએ.
પોતાના જ્ઞાનનો અસ્તિત્વનો સ્વીકાર કરી બહુમાન કરીને આનો
નિષેધ કરવો વ્યવહાર જ્ઞાનનો. આ વ્યવહાર જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, નિશ્ચય જ્ઞાન નથી, પરાલંબી જ્ઞાન છે, પર સત્તા અવલંબનશીલ જ્ઞાન છે. એ કાન પરને પ્રસિદ્ધ કરે છે, સ્વને નહીં કરતું પ્રસિદ્ધ અને પરને પ્રસિદ્ધ કરે. એમ સ્વને પ્રસિદ્ધ કરતું પરને પ્રસિદ્ધ કરે તો વ્યવહાર
કહેવાય.
પણ એ જ્ઞાન એકાંતે પરને જ પ્રસિદ્ધ કરે છે, પોતાને પ્રસિદ્ધ કરતું જ નથી. કેમ કે પોતાને પ્રસિદ્ધ કરતો હોય તો આનંદ આવવો જોઈએ, પરને જાણતા જાણતા, પણ પરને જાણતા આનંદ આવ્યો નહીં. માટે એ ઇન્દ્રિય જ્ઞાન મારું નથી, માટે એને જીતવાનો ઉપાય એક જ છે કે હું પરને જાણતો નથી. અને પર્યાર્થિક નહીં એક સર્વથા બંધ કર, પર્યાર્થિક નહીં ચક્ષુ સર્વથા બંધ કર. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ હર્ષ શોકના ભાવ જે થાય છે ને એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જણાય છે. ઘડીકમાં હર્ષ ને ઘડીકમાં શોક, એને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન છે. તો કહે છે કે પર્યાર્થિકની ન્યાય સર્વથા બંધ કર ચક્ષુ, એટલે શું કે ઇન્દ્રિય જ્ઞાનનો બંધ કરી દે, વેક્યુમ બ્રેક, કે હું પરિણામને ભેદને અને પરને જાણતો નથી. તો જે પરને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન એ એક થોડા ટાઈમ માટે ક્ષણભર રોકાઈ જશે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને તને આત્માનો અનુભવ થશે. પછી અતિન્દ્રિય જ્ઞાન ચાલુ થયા પછી ઇન્દ્રિય જ્ઞાન ઉભું થશે, પાછું નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવશે, શાસ્ત્રનો અભ્યાસ કરશે, શ્રવણ કરશે, તો ઇન્દ્રિય જ્ઞાન ચાલુ રહેશે. પણ ઇન્દ્રિય જ્ઞાનમાં મમતા નહીં રહે, મોહ નહીં રહે, છૂટી ગયું, બસ એટલું જ છે.
અંદર લઈ જવાની જ વાત છે, બહુ ઊંચી વાત છે, બહુ ઊંચી વાત છે, અંદર લઈ જવા જેવી જ વાત છે. આ બધેથી પડકેલી છોડાવે છે, આમાં ઓનો પણ વિષય આવી ગયો, અદિતિ ચક્ષુનો
આવી ગયો ને ઇન્દ્રિય જ્ઞાન.
આપણે નજર આની સામે કરીએ છીએ ત્યારે તો ઇન્દ્રિય જ્ઞાન થયું, અત્યારે હવે આ સામે નથી અને એ અંદર મંથન કરે છે, ત્યારે કઈ સ્થિતિ
થાય? ત્યારે મને મારો આત્મા જ જણાય છે,
ત્યારે આત્મા જણાય,
ત્યારે આત્મા જણાય છે. આની સામે નજર છે ત્યારે આત્મા જણાય છે. મને તો સમયે સમયે મારો નાયક ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, એવું એને એક પક્ષ ક્રિએટ કરવો પડશે, પક્ષ ક્રિએટ કરવો પડશે, પછી પક્ષાતિક્રમ થશે. હા, અભિપ્રાયમાં શ્રદ્ધામાં તમારે એમ લેવું પડશે, નવો પક્ષ, અનાદિકાળથી પક્ષ ઉભો નથી કર્યો એવો એક પક્ષ. લંડનમાં કોઈ કાળે આ 1000 વર્ષમાં અહીંયા દિગંબર જૈન ધર્મનું મંડળ સ્થપણું નથી, એ નવા મંડળની અહીંયા સ્થાપના થાય છે. સમજી ગયા? એમ એક તમારે અનાદિનું છે, આ અનાદિનો એને સ્વભાવનો પક્ષ નથી આવ્યો. હવે સ્વભાવનો પક્ષ લાવવા માટે તમારે છે વિકલ્પાત્મક નિશ્ચય નહીં, પણ એ વિકલ્પાત્મક નિશ્ચય નહીં દ્વારા વિકલ્પાત્મક વ્યવહાર કે જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણે છે એનો નિષેધ કરવો પડશે કે હું પરને જાણતો નથી, મને તો જાણનાર મારો પ્રભુ આત્મા જણાય છે. સમયે સમયે હરતા ફરતા હું હરીને દેખું છું, બીજું કાંઈ મને જણાતું જ નથી. ગુરુદેવે આજથી 6-7 વર્ષ પહેલા 62 વર્ષની બોણી આપે, બધા ગામે ગામથી દર્શન કરવા જાય, દિવાળી અહીંયા કરે, એકમનો દિવસ તો દર્શન કરવા બધા જાય જ. ત્યારે 62 વર્ષની બોણીમાં ગુરુદેવે એમ કહ્યું કે અમને તો સમયે સમયે અમારો આત્મા જણાઈ રહ્યો છે, અમને અમારું જ્ઞાન જણાય છે, આત્મા જણાય છે, અમને ખરેખર બીજું કાંઈ જણાતું જ નથી, એમ પોતે બોલ્યા. પછી એક મિનિટ સ્થિર થઈને એમ કહ્યું, અરે અજ્ઞાની પ્રાણીને પણ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, પણ એનો નકાર કરે છે, નિષેધ કરે છે, હું મને જણાતો નથી, હું નથી, હું નથી, આ છે. હવે મોહનભાઈ એમ કે આ વેરસી બાપા છે, એનો અર્થ એમ કે હું નથી, એમ આવી ગયો કે નહીં?
પોતાનો નિષેધ આવી ગયો મારો, બરાબર છે.
હું આ દિવાલને જાણું છું, એનો અર્થ શું થયું? કે હું મને જાણતો નથી, નિષેધ થઈ ગયો. પોતે પોતાનો નિષેધ કરે છે, પોતે પોતાનું અસ્તિત્વ હોવા છતાં એનો નકાર કરે છે, સમયે સમયે નિષેધ કરે છે, આ છે, આ છે, આ છે, એનો અર્થ શું? હું નથી, હું નથી, હું નથી, હું નથી, એમ આવ્યું. હું છું, હું છું, હું છું, હું છું, કઈ આ મને જણાતું જ નથી, તો એને અંદરમાં આવવાનો અવકાશ છે. એટલે એક શ્રદ્ધા તમારે બળવાન કરવી પડશે, નિશ્ચયના પક્ષવાળી, નિશ્ચયના પક્ષવાળો એક શ્રદ્ધાન પ્રગટ થાય છે, એને વ્યવહાર સમ્યક વ્યવહાર અરે સમ્યકની સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અને એ શ્રદ્ધા એવી છે કે એક એવો નિશ્ચયનો પક્ષ આવે છે કે એની પછી અવશ્ય આત્માનો અનુભવ થાય, અવશ્ય એવી એક સ્થિતિ છે. તો હવે તમારે આત્માનો અનુભવ થવા પહેલા તમારે સ્વરૂપ શું છે એ નિર્ણય કરવો પડશે, એમાં કઈ ફેરફાર નહીં કે હું પરને જાણતો જ નથી, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા હું પરને જાણતો નથી, ઇન્દ્રિય જ્ઞાન મારું છે જ નહીં, હું તો એક અતિન્દ્રિય મહાપદાર્થ છું. જાણવાનું સાધન જો હોય તો અતિન્દ્રિય જ્ઞાન છે, સ્વને જાણવાનું સાધન અતિન્દ્રિય જ્ઞાન, અને પરને જાણવું હોય તો પણ અતિન્દ્રિય જ્ઞાનના સાધન વડે જ, એમાં સબર પ્રકાશક સ્વભાવ છે. બસ અતિન્દ્રિય જ્ઞાનમાં સપર પ્રકાશક સ્વભાવ છે. બસ એટલે આ ઇન્દ્રિય જ્ઞાનને જીતવું ને એ જરા કઠણ છે. જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ, દ્રવ્ય ઇન્દ્રિય એટલે પાંચ, એક બે ત્રણ ચાર ને આ પાંચ, આ જડ ઇન્દ્રિય એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. નિમિત્ત, આ નિમિત્ત છે, આ નિમિત્ત છે, સાંભળવાનું બહિરંગ નિમિત્ત, અને સાંભળવાનું જે જ્ઞાન થાય છે એ તો જ્ઞાનની પર્યાય છે, એને ભાવિન્દ્રિય કહેવાય અને દ્રવ્યેન્દ્રિય કહેવાય. અને જે સાંભળવાનો શબ્દ આવ્યો એ ભાવિન્દ્રિયનો વિષય, ભાવિન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ, સાંભળવાનો ભાવ આવ્યો શબ્દ એ ભાવિન્દ્રિયનો વિષય પર જ્ઞેય, અને સાંભળવા વખતે જે આ નિમિત્ત થાય એને દ્રવ્યેન્દ્રિય કહેવાય. એમ દ્રવ્યેન્દ્રિયો કાન, ભાવિન્દ્રિય કાન દ્વારા સાંભળીને વિચાર કર્યો કે આ 31 ગાથા છે એમ ખ્યાલ આવ્યો એ ભાવિન્દ્રી, તથા ઇન્દ્રિયોના વિષય 31 નંબરની ગાથા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ ગયો. ઇન્દ્રિય જ્ઞાન પરને જ પ્રસિદ્ધ કરે, સ્વને પ્રસિદ્ધ કરી શકે જ નહીં. હવે આત્માનો અનુભવ કરવો છે અને ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ રાખવો છે. ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય પણ ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ કાઢો. પેલા ઇન્દ્રિય જ્ઞાન જાતું નથી પણ ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ છૂટે છે કે આ મારું છે, આ ઇન્દ્રિય જ્ઞાન મારું છે, એના વડે હું જાણું છું, એ કાઢી નાખો.
નેલભાઈ એક પ્રસંગમાં કહ્યું છે, આંખો ખુલ્લી હોય, ઘરમાં ચોર આવ્યો હોય, ચોરને એમ લાગે કે આ દેખે છે પણ મને કઈ ખબર નથી,
કઈ ખબર
કે શું માલ લઈ ગયા, ઘરમાં શું વસ્તુ છે, હું કઈ જાણતો નથી.
આ વસ્તુ એવી છે ભાઈ, આ જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ નહીં કરે ત્યાં સુધી આત્માનો અનુભવ થવાનો નથી. આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, શું અમે નથી જાણતા? આ ખોટું છે ભાઈ, એમાં અજ્ઞાન ઉભું થાય છે બાપુ, એમાં પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એકવાર હું પરને જાણતો નથી એમ જો અંદર નિષેધ આવશે તો ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું તું, એ ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે અને તને અતિન્દ્રિય જ્ઞાનનો આત્માનો અનુભવ થશે ભાઈ. પછી અનુભવ થયા પછી ઇન્દ્રિય જ્ઞાન ભલે હો પણ ઇન્દ્રિય જ્ઞાનમાં એકતા બધી, જ્ઞેય જ્ઞાયક શંકર દોષ તૂટી ગયો. દેહ રહેશે પણ દેહની મમતા જશે, પુણ્યપાપ રહેશે પણ પુણ્યપાપની મમતા ગઈ, પુણ્યપાપ નહીં જાય, દેહ નહીં જાય, દુકાન નહીં જાય, દુકાન રહેશે, દુકાનની મમતા જશે, દીકરીઓ રહેશે, એના લગ્ન માં રોકાશે, પણ આ દીકરીઓ મારી છે મમતા ની રીએ,
મમતા છૂટે એટલે થવા યોગ્ય થાય
છે, થવા યોગ થાય છે અને જ્ઞાતા થઈ ગયો, એ ભગવાન થઈ ગયો. સંસારમાં ઉભો છે તો એ ભગવાન થઈ ગયો, ભગવાન થઈ ગયો. સંસારના કાર્ય તો એના કાળે ને એના કારણે થાય છે, એનો હું ક્યાં કરના છું? બુદ્ધિ છૂટી ગઈ, કરવાની બુદ્ધિ છૂટી ગઈ, કાર્ય રહી ગયું. દુકાન ખોલાશે રોજ સમ્યક દર્શન થયા પછી, ગ્રાહક ને કહેશે, માલ બતાવશે, વેપાર રોજગાર થશે, થશે કરશે નહીં? હા, જમીન આસમાન દેહ મન વાણી ની ક્રિયા ચાલુ રહેશે, પુણ્ય પાપ ના ભાવ કર્મ ની ક્રિયા ચાલુ રહેશે, ઇન્દ્રિય જ્ઞાન ની ક્રિયા ચાલુ રહેશે, પણ અહીંયા દ્રષ્ટિ નહીં રહે. હું તો એક જ્ઞાયક આત્મા છું એમ શ્રદ્ધાન થયો ખલાસ. થોડો ટાઈમમાં પછી ઉપયોગ વારંવાર આત્મામાં આવે, પ્રેક્ટિસ વધશે અને ઉપયોગ વારંવાર અંદર જશે. ધ્યાનની અવસ્થા થોડા કાળે ધ્યાન આવશે અને થોડો કાળ વધુ જામશે, એટલે કાળની મર્યાદા સ્થિરતાની વધશે અને કાળ ઓછો થશે. જેમ 15 દિવસે અનુભવ થતો હોય તો પછી 10 દિવસે થાય, 4 દિવસે થાય, રોજ થાય, પછી એટલો એનો કાળ અનુભવનો જલ્દી આવશે અને એટલી સ્થિરતા વધશે. પેલા થોડી સ્થિરતા હતી, પછી સ્થિરતા, એમ કરતા ગુણસ્થાન વધી અને કેવળ જ્ઞાન થઈ ગયા. જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, ભાવ ઇન્દ્રિય મારાથી ભિન્ન છે, ભાવ ઇન્દ્રિય એટલે જે જાણવાની પર્યાય થાય છે, શાસ્ત્રને જાણવાની, એ પર્યાય મારાથી ભિન્ન છે, એ પર્યાય મારું તત્વ જ નથી, એ પર્યાય મારું કર્મ નથી. કેમ કે જે મને પ્રસિદ્ધ ન કરે બલકે મને તિરોભાવ કરે, મારો નિષેધ કરીને પેદા થાય, જેમ પુણ્યપાપ વિતરાગ ભાવનો નિષેધ કરીને પેદા થાય અને એ પુણ્યપાપને તમારા માનો તો વિતરાગ ભાવ થાય જ નહીં, એમ ઇન્દ્રિય જ્ઞાનમાં મમતા રાખો કે જે ઇન્દ્રિય જ્ઞાન આત્માનો તિરસ્કાર કરીને ઊભું થાય છે, તો તમે એને મમતા રાખશો તો અતિ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ જ નહીં.